એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એમ કહી શકાય કે બહુ જ રસપ્રદ અને કદાચ થોડા ઉત્તેજક વિષય પર વાત કરવાના છીએ.
હા, વિષય છે મેટ રિડલીનું પુસ્તક ધ રેડ ક્વીન.
બરાબર, એના ગુજરાતી શીર્ષકો પણ છે લૈંગિક પ્રજનન અને માનવ સ્વભાવનું ઉત્ક્રાંતિ વિજ્ઞાન, અને બીજું છે રેડ ક્વીન, જાતિ અને માનવ ઉત્ક્રાંતિ.
અને પુસ્તકનો જે મૂળ સવાલ છે ને, એ જ બહુ પાયાનો છે.
શું છે એ સવાલ?
કે ભાઈ, આ લૈંગિક પ્રજનન એટલે કે સેક્સ એ શા માટે છે, શા માટે અસ્તિત્વ ધરાવે છે, અને એનાથી આપણો માનવ સ્વભાવ કેવી રીતે ઘડાયો?
ખરેખર લાગે જ જીવ વિજ્ઞાનનો સવાલ, પણ એની અસર તો આપણા સંબંધો, આપણા સમાજ, આપણે કોણ છીએ એ બધી સમજ સુધી જાય છે, નહીં?
ચોક્કસ. ઉત્ક્રાંતિ કંઈ ભૂતકાળમાં અટકી નથી ગઈ, એ આજે પણ ચાલે છે. આપણા નિર્ણયો, આપણું વર્તન, એના પર એની અસર હોય છે, કદાચ આપણને ખબર પણ ન હોય.
એટલે આ પુસ્તકે સમજવામાં મદદ કરે છે. તો ચર્ચા શરૂ કરીએ પહેલા લેખક વિશે થોડું જાણીએ. મેટ રિડલી કોણ છે?
મેટ રિડલી, એમનું બેકગ્રાઉન્ડ બહુ રસપ્રદ છે. બ્રિટિશ છે, વિજ્ઞાની પણ અને પત્રકાર પણ.
ઓ, એટલે બંને ક્ષેત્રનો અનુભવ.
હા, ઓક્સફર્ડમાંથી ઝુઓલોજીમાં પીએચડી કરી છે પક્ષીઓના વર્તન પર, પણ પછી લાંબો સમય ધ ઇકોનોમિસ્ટ જેવા મોટા મેગેઝિનમાં વિજ્ઞાન સંપાદક રહ્યા, કોલમ લખી.
એટલે વિજ્ઞાનની ઊંડી સમજ પણ ખરી અને સામાન્ય માણસ સુધી વાત પહોંચાડવાની આવડત પણ.
બરાબર, એ જ આ જ એમની ખાસિયત છે. જટિલ વૈજ્ઞાનિક વિચારો હોય ને, જેમ કે આનુવંશિકતા, ઉત્ક્રાંતિ, મનોવિજ્ઞાન, આ બધાને ભેગા કરીને એકદમ સરળ ભાષામાં રસ પડે એમ સમજાવે. પોતાને એ તર્કસંગત આશાવાદી કહે છે. અને જ્યારે આ બુક આવી 1993માં, ત્યારે ઉત્ક્રાંતિ મનોવિજ્ઞાન હજુ નવું ગણાતું હતું. રિડલીએ એને લોકપ્રિય બનાવવામાં બહુ મોટો ભાગ ભજવ્યો.
સરસ. તો હવે પુસ્તક પર આવીએ. એનો મુખ્ય વિચાર શું છે? તમે પેલો કોયડાની વાત કરી હતી શરૂઆતમાં.
હા, પુસ્તકની શરૂઆત જ ત્યાંથી થાય છે, જેને કહેવાય છે લૈંગિક પ્રજનનનો બમણો ખર્ચ, એટલે કે ટુ ફોલ્ડ કોસ્ટ ઓફ સેક્સ.
બમણો ખર્ચ, એ વળી શું?
જુઓ, કોઈ જીવ છે જે અલૈંગિક રીતે પ્રજનન કરે છે, પોતાની કોપી બનાવે છે, ક્લોન.
હા,
તો એ પોતાના 100% જનીન હાગલી પેઢીમાં ઉતારે, વળી સાથી શોધવાની, એને રિઝવવાની, સ્પર્ધા કરવાની, એવી કોઈ માથાકૂટ નહીં.
સાચી વાત, એ તો સહેલું લાગે.
ગણિતની રીતે જુઓ તો બહુ કાર્યક્ષમ. જ્યારે લૈંગિક પ્રજનનમાં શું થાય, આપણે ફક્ત 50% જનીન આપીએ અને સાથી શોધવામાં કેટલી શક્તિ, કેટલો સમય જાય.
હા, એ તો છે.
તો પછી આટલું ખર્ચાળ હોવા છતાં મોટાભાગના જટિલ જીવો, આપણે પણ લૈંગિક પ્રજનન જ કેમ કરીએ છીએ? કોઈ મોટો ફાયદો તો હોવો જોઈએ ને?
બસ, આ જ મોટો સવાલ છે. અને રિડલીનો જવાબ છે ધ રેડ ક્વીન હાઇપોથેસિસ.
રેડ ક્વીન, પેલી વાર્તાવાળી લુઈસ કેરોલની?
હા, એ જ.
થ્રુ ધ લુકિંગ ગ્લાસ, એમાં રેડ ક્વીન એલિસને કહે છે, અહીં તારે એ જ જગ્યાએ રહેવા માટે પણ સતત દોડતા રહેવું પડે છે.
વાહ, મસ્ત રૂપક છે. પણ ઉત્ક્રાંતિમાં આનો શું અર્થ, સતત દોડતા રહેવું? એટલે
સતત બદલાતા રહેવું. કેમ? કારણ કે દરેક પ્રજાતિ પોતાના દુશ્મનો સામે હરીફાઈમાં છે, ખાસ કરીને પરોપજીવીઓ અને રોગ ફેલાવતા સૂક્ષ્મજીવો.
અચ્છા, પેલા બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, એ બધા?
હા, એમની પેઢીઓ બહુ ઝડપથી બદલાય, એટલે એ બહુ ઝડપથી વિકસે. એ યજમાનના શરીરના સંરક્ષણ એટલે કે ઇમ્યુન સિસ્ટમ એને તોડવાના નવા નવા રસ્તા શોધ્યા જ કરે. હવે જો યજમાન પેઢી દર પેઢી પોતાની કાર્બન કોપી જ બનાવ્યા કરે અલૈંગિક રીતે, તો શું થાય?
તો પેરાસાઇટ્સ માટે ટાર્ગેટ સહેલો થઈ જાય. એમને ખબર પડી જાય કે આને કેવી રીતે હરાવો.
બરાબર, એક સ્થિર નિશાન બની જાય. પણ લૈંગિક પ્રજનન આ રમત બદલી નાખે છે.
કેવી રીતે?
એ દર પેઢીએ માતા અને પિતાના જનીનોનું મિશ્રણ કરે છે, એટલે દર વખતે નવા આનુવંશિક રીતે યુનિક સંતાનો બને. જાણે દર પેઢીએ આપણે તાળા જ બદલી નાખીએ છે.
ઓહો, એટલે પરોપજીવીઓ માટે કોઈ એક ચાવી કામ ના લાગે.
બસ, એ જ. એમને સબત નવી ચાવીઓ બનાવવી પડે, પણ ત્યાં સુધીમાં યજમાન વળી પાછું નવું તાળું લઈને તૈયાર હોય. આ એક સતત ચાલતી દોડ છે, રેડ ક્વીનની દોડ. લૈંગિક પ્રજનન આ દોડમાં ટકી રહેવા માટે જરૂરી આનુવંશિક વિવિધતા પેદા કરે છે,
એટલે લૈંગિક પ્રજનન એ આપણી રોગપ્રતિકારક શક્તિ ટકાવી રાખવાની એક કુદરતી રીત છે. આ તો ખરેખર અદ્ભુત કહેવાય, પણ આ વાતનો કોઈ પુરાવો છે? કોઈ પ્રયોગ કે ઉદાહરણ?
હા, બિલકુલ. રિડલી પુસ્તકમાં સરસ ઉદાહરણ આપે છે. ન્યૂઝીલેન્ડના અમુક તળાવોમાં એક પ્રકારના ગોકળગાય મળે છે, પોટમોપેર્ગસ એન્ટીપોડારમ.
અચ્છા, એની શું ખાસિયત છે?
એ લૈંગિક અને અલૈંગિક બંને રીતે પ્રજનન કરી શકે છે. હવે વૈજ્ઞાનિકોએ શું જોયું કે જે તળાવોમાં પરોપજીવી કીડાઓનું પ્રમાણ વધારે હતું ત્યાં મોટાભાગના ગોકળગાય લૈંગિક પ્રજનન કરતા હતા,
અને જ્યાં પરોપજીવીઓ ઓછા હતા ત્યાં
અલૈંગિક પ્રજનન વધારે જોવા મળ્યું.
અરે વાહ, આ તો સીધો સંબંધ દેખાયો. પરોપજીવીઓનો ખતરો વધુ તો લૈંગિક પ્રજનન ફાયદાકારક.
એકદમ. આ સ્પષ્ટ પુરાવો છે કે પેલી રેડ ક્વીન રેસ એ માત્ર કલ્પના નથી, એ વાસ્તવિકતા છે, અને એ જ લૈંગિક પ્રજનનને ટકાવી રાખનારું મુખ્ય કારણ છે. જનીનોનું મિશ્રણ, પેલું રિકોમ્બિનેશન, એ આપણું શસ્ત્ર છે.
સમજાયું, બહુ રસપ્રદ છે. પણ હવે એક બીજો સવાલ, જો લૈંગિક પ્રજનન જરૂરી છે તો પછી બે અલગ લિંગ જ શા માટે? નર અને માદા એક જ પ્રકારનું લિંગ ન ચાલે?
હા, આ પણ એક મહત્વનો મુદ્દો છે. રિડલી એની ચર્ચા પ્રકરણ 4માં કરે છે. એમનું કહેવું છે કે આ બે લિંગનો વિકાસ પણ કોષના સ્તરે ચાલતા સંઘર્ષનું પરિણામ છે.
કોષના સ્તરે સંઘર્ષ કોની વચ્ચે?
મુખ્યત્વે કોષકેન્દ્રના ડીએનએ અને કોષરસમાં રહેલા મિટોકોન્ડ્રિયાના ડીએનએ વચ્ચે. મિટોકોન્ડ્રિયાનું ડીએનએ ફક્ત માતા તરફથી જ વારસામાં મળે છે, ખબર છે ને?
હા, એ તો સાંભળ્યું છે.
તો આ બે વચ્ચે એક જાતનો સંઘર્ષ હતો. એના ઉકેલ તરીકે બે અલગ અલગ વ્યૂહરચના વિકસી.
કરી બે વ્યૂહરચના?
એક હતી મોટા, પોષણથી ભરપૂર પણ સ્થિર એવા અંડકોષ, એટલે કે ઈંડા બનાવવા. આ બની માદાની ભૂમિકા, વધુ રોકાણ કરનાર.
અને બીજી?
બીજી હતી નાના, અત્યંત ગતિશીલ અને ખૂબ મોટી સંખ્યામાં શુક્રાણુઓ બનાવવા, જે ઈંડા સુધી પહોંચવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરે. આ બની નરની ભૂમિકા, વધુ સ્પર્ધા કરનાર.
અચ્છા, એટલે એક રોકાણકાર અને બીજો સ્પર્ધક. આ જે મૂળભૂત તફાવત, અસમપ્રમાણતા, એનાથી જ પછી બધા તફાવત આવ્યા?
હા, રિડલી એમ જ કહે છે. આ મૂળભૂત અસમપ્રમાણતા નર અને માદા વચ્ચેના વર્તન, શારીરિક બાંધો અને એમની પ્રજનન વ્યૂહરચનાના તફાવતોનો પાયો છે.
અને આના કારણે જ પેલી લૈંગિક પસંદગીની વાત આવે ને, સેક્સ્યુઅલ સિલેક્શન, મોરના પીછાવાળું ઉદાહરણ.
બિલકુલ, પ્રકરણ 5 એના પર જ છે. લૈંગિક પસંદગી એટલે શું? સાથી મેળવવા માટેની સ્પર્ધા અને પસંદગી. હવે મોરના પીંછા જુઓ, કેટલા ભવ્ય, રંગીન.
હા, સુંદર તો લાગે જ.
પણ એને શિકારીથી બચવામાં મદદ કરે?
ના.
ઉડવામાં મદદ કરે? ના. ઉલટાનું નડે, બોજરૂપ છે, તો પછી આવું લક્ષણ વિકસ્યું કેમ?
કારણ કે ઢેલને એમ ગમે છે.
બરાબર, ઢેલ એટલે કે માદા મોરને આવા પીંછાવાળા નર વધુ આકર્ષક લાગે છે. પણ શા માટે? એના બે મુખ્ય સિદ્ધાંતો છે.
કયા કયા?
એક છે ફિશરનો રનઅવે સિલેક્શન, જાણે ફેશન ટ્રેન્ડ જેવું. કદાચ શરૂઆતમાં માદાઓને થોડા લાંબા પીંછા ગમ્યા, એટલે એમના દીકરા લાંબા પીંછાવાળા થયા, અને દીકરીઓને લાંબા પીંછા વધુ ગમવા લાગ્યા. બસ આ ચક્ર ચાલતું જ ગયું, પીંછા લાંબાને લાંબા થતા ગયા.
અને બીજો સિદ્ધાંત?
બીજો છે ઝહાવીનો હેન્ડીકેપ સિદ્ધાંત. એ કહે છે કે આવા મોંઘા, બોજરૂપ પીંછા ઉગાડવા અને સાચવવા એ નરની તંદુરસ્તી અને આનુવંશિક ગુણવત્તાનો સાચો સંકેત છે, પ્રામાણિક સિગ્નલ.
એટલે?
એટલે કે ફક્ત જે ખરેખર તંદુરસ્ત, શક્તિશાળી નર હોય એ જ આવો હેન્ડીકેપ સહન કરી શકે અને છતાં ટકી શકે. એટલે માદા આવા પીંછા જોઈને ખરેખર સારા જનીનોવાળા નરને પસંદ કરી રહી છે. એનો ફાયદો એના સંતાનોને મળે.
વાહ, આ તો બહુ ઊંડી વાત છે. તો આ બધું મનુષ્યોમાં કેવી રીતે લાગુ પડે? શું આપણામાં પણ આવા મોરના પીંછા છે?
હા, રિડલી એની જ વાત પ્રકરણ 6 અને 7માં કરે છે. પ્રકરણ 6માં એ બેટમેનના સિદ્ધાંતની વાત કરે છે.
બેટમેન, પેલો સુપર હીરો?
ના ના, આ એ જે બેટમેન, એક જીવ વિજ્ઞાની. એમનો સિદ્ધાંત શું કહે છે કે પુરુષની પ્રજનન સફળતા મુખ્યત્વે એના પર નિર્ભર છે કે તે કેટલી સ્ત્રીઓ સાથે સમાગમ કરી શકે, વધુ પાર્ટનર, વધુ સંતાનોની શક્યતા.
અને સ્ત્રીઓ માટે?
સ્ત્રીની સફળતા મુખ્યત્વે એના પર નિર્ભર છે કે તે પોતાના સંતાનોના ઉછેર માટે કેટલા સંસાધનો મેળવી શકે. ખોરાક, સુરક્ષા, મદદ, કારણ કે ગર્ભાવસ્થા અને ઉછેરમાં એનું રોકાણ ઘણું વધારે છે.
એટલે બંનેના હિતો થોડા અલગ થયા.
હા, આના કારણે હિતોનો સંઘર્ષ ઊભો થાય. અને આ સમજાવે છે કે શા માટે પ્રકૃતિમાં બહુપત્નિત્વ, એક પુરુષ અનેક સ્ત્રીઓ, એ બહુપતિવ્રતા, એક સ્ત્રી અનેક પુરુષો કરતાં વધુ સામાન્ય છે. આ ઉત્ક્રાંતિના ઇતિહાસે પુરુષોના સ્વભાવને સરેરાશ રીતે વધુ સ્પર્ધાત્મક, દરજ્જો શોધનાર અને કદાચ વધુ જાતીય સંબંધો તરફ ઝુકાવનાર બનાવ્યો છે.
પણ પછી મોટો સવાલ એ આવે જે પ્રકરણ 7માં છે. જો પુરુષોનો ઝુકાવ બહુપત્નિત્વ તરફ હોય તો દુનિયાના મોટાભાગના માનવ સમાજોમાં એક પત્નિત્વ એટલે કે મોનોગેમી શા માટે આટલી પ્રચલિત છે?
બહુ સારો સવાલ. રિડલી દલીલ કરે છે કે આમાં સ્ત્રીઓની વ્યૂહરચનાનો મોટો હાથ છે, અથવા તો કહો કે એક સમાધાન છે.
સ્ત્રીઓની વ્યૂહરચના કેવી રીતે?
જુઓ, સ્ત્રીઓને પણ સારા જનીનોવાળા, આકર્ષક, ઊંચો દરજ્જો ધરાવતા પુરુષો ગમે છે, પેલા મોર જેવા.
હા,
પણ એમને એવા પુરુષોની પણ એટલી જ કદાચ વધારે જરૂર છે જે સંતાનોના ઉછેરમાં મદદ કરે, સંસાધનો પૂરા પાડે, જે વિશ્વસનીય પ્રદાતા હોય.
બરાબર, બંને જોઈએ.
હા, હવે એક પત્નીત્વ શું કરે છે? એક સમાધાન છે. એ સૌથી શક્તિશાળી પુરુષોને પણ એક જ પરિવારમાં રોકાણ કરવા તરફ વાળે છે, અને જે ઓછા શક્તિશાળી પુરુષો છે એમને પણ સાથી મળવાની તક વધારે છે. આ એક સામાજિક નિયમ જેવું છે જે બંને લિંગોની અલગ અલગ જરૂરિયાતો વચ્ચે બેલેન્સ લાવવાનો પ્રયત્ન કરે છે.
આ તો સંબંધોની ગતિશીલતાને સમજવા માટે ખરેખર મહત્વનું લાગે છે. હવે થોડી વધુ નાજુક વાત પર આવીએ. પ્રકરણ 8 છે મનનું લિંગ. શું સ્ત્રી અને પુરુષના મગજ, એમની વિચારવાની રીત ખરેખર અલગ હોય છે?
રિડલી અહીં બહુ સંભાળીને વાત કરે છે. એ કહે છે કે લાખો વર્ષોના અલગ અલગ દબાણને કારણે સ્ત્રી અને પુરુષના મગજ અમુક ચોક્કસ કાર્યો માટે સરેરાશ રીતે થોડા જુદા વિકસ્યા હોય એ શક્ય છે.
સરેરાશ રીતે? એટલે કે બધામાં નહીં?
ના, બધામાં નહીં, સરેરાશની વાત છે. જેમ કે કેટલાક અભ્યાસો બતાવે છે કે પુરુષો સરેરાશ સ્પેશિયલ રીઝનિંગમાં, એટલે કે દિશા શોધવી, નક્શા સમજવા, એમાં થોડા સારા હોય, કદાચ શિકાર અને ભટકવાના ઇતિહાસને લીધે.
અને સ્ત્રીઓ?
સ્ત્રીઓ સરેરાશ વર્બલ ફ્લુઅન્સી, એટલે કે ભાષા પર પકડ, અને સામાજિક ભાવનાત્મક સમજ, સોશિયલ ઇમોશનલ ઇન્ટેલિજન્સ, એમાં વધુ સારી હોય. કદાચ જટિલ સામાજિક સંબંધો જાળવવા અને બાળકોના ઉછેર સાથે આ જોડાયેલું હોય.
પણ આમાં સંસ્કૃતિ, ઉછેર, એ બધાનો ભાગ કેટલો? શું આ બધું જન્મજાત જ હોય?
ના, રિડલી સ્પષ્ટ કહે છે કે આ માત્ર આંકડાકીય સરેરાશ છે. વ્યક્તિગત સ્તરે બહુ મોટી વિવિધતા છે, અને સંસ્કૃતિ અને ઉછેરનો પ્રભાવ તો અમ જ મોટો છે જ. પણ એમ પણ કહે છે કે આ તફાવતો પાછળ કદાચ કોઈક ઊંડો ઉત્ક્રાંતિજન્ય આધાર પણ હોઈ શકે જેને સાવ નકારી ન શકાય.
બરાબર. હવે વાત કરીએ સૌંદર્યની. પ્રકરણ 9, સૌંદર્યનો ઉપયોગ. શું સુંદરતા એ ખરેખર જોનારની આંખમાં જ હોય છે કે એનો પણ કોઈ બાયોલોજિકલ આધાર છે?
રિડલીના મતે આપણી સૌંદર્યની જે ધારણાઓ છે એ સાવ મનસ્વી નથી. મોટાભાગે એ આરોગ્ય, યુવાની, પ્રજનન ક્ષમતા અને સારી આનુવંશિક ગુણવત્તાના સંકેતો સાથે જોડાયેલી છે.
દાખલા તરીકે,
જેમ કે ચહેરાની સમરૂપતા, સિમેટ્રી, એ બતાવે છે કે વિકાસ દરમિયાન કોઈ ગડબડ નથી થઈ. ચમકતી મુલાયમ ત્વચા એ યુવાની અને આરોગ્યનો સંકેત છે. સ્ત્રીઓમાં કમર અને નિતંબનો ચોક્કસ ગુણોત્તર, પેલો વેસ્ટ ટુ હિપ રેશિયો, એ પ્રજનન ક્ષમતાનો સારો સૂચક મનાય છે.
અને આ બધી પસંદગીઓ દુનિયાભરમાં જોવા મળે છે?
હા, ઘણા અભ્યાસોમાં જોવા મળ્યું છે કે જુદી જુદી સંસ્કૃતિના લોકોમાં પણ આ લક્ષણો પ્રત્યે આકર્ષણ હોય છે. આ બતાવે છે કે આપણી સૌંદર્યની ભાવના કદાચ શ્રેષ્ઠ સંભવિત સાથીને ઓળખવા માટે વિકસેલી એક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે.
અને હવે આવીએ પુસ્તકની સૌથી વધુ ધ્યાન ખેંચનારી અને કદાચ સૌથી ઓરિજિનલ દલીલ પર. પ્રકરણ 10, બૌદ્ધિક શતરંજ. શું એ ખરેખર સાચું છે કે આપણી બુદ્ધિ, આપણી ભાષા, કળા, સંગીત, રમૂજ, આ બધું પણ એક રીતે મોરના પીંછા જેવું જ છે, ફક્ત સાથીને આકર્ષવા માટે?
હા, આ રિડલીનો સૌથી ક્રાંતિકારી વિચાર કહી શકાય. એ કહે છે કે આપણું આ મોટું મગજ, એની આ બધી અદ્ભુત ક્ષમતાઓ, એ માત્ર જીવવાની સમસ્યાઓ ઉકેલવા માટે નથી બન્યું, એને લૈંગિક પસંદગીએ જબરદસ્ત વેગ આપ્યો છે.
એટલે આપણી બુદ્ધિ પણ સેક્સ્યુઅલ સિલેક્શનનું પરિણામ છે.
એમ જ વિચાર કરો, સારી રમૂજ વૃત્તિ, વાર્તા કહેવાની કળા, સંગીત રચવાની કે ગાવાની ક્ષમતા, ચિત્ર દોરવાની કળા, આ બધું શું છે? આ બધી ખર્ચાળ પ્રવૃત્તિઓ છે, એમાં સમય, શક્તિ, બુદ્ધિ વપરાય છે.
હા, એ તો છે.
રિડલી કહે છે કે આ બધું આપણી આનુવંશિક ગુણવત્તા, આપણી માનસિક ચપળતા, આપણા આરોગ્યનું પ્રદર્શન છે. જેમ મોર પીછા ફેલાવીને ઢેલને કહે છે કે જો હું કેટલો તંદુરસ્ત છું, એમ મનુષ્યો પોતાની બુદ્ધિ, કળા અને રમૂજનો ઉપયોગ કરીને સંભવિત સાથીઓને કહે છે જો હું કેટલો સ્માર્ટ, ક્રિએટિવ અને રસપ્રદ છું.
એટલે આપણું મન એક અત્યંત વિકસિત કોર્ટશિપ ડિવાઇસ છે, આકર્ષણનું સાધન.
બરાબર, એક બૌદ્ધિક શતરંજ છે જેમાં આપણે સાથીને જીતવાનો પ્રયાસ કરીએ છીએ.
વાહ, આ તો ખરેખર આખી વિચારધારા બદલી નાખે એવી વાત છે. જાણે આપણી સંસ્કૃતિ, સભ્યતા, કળા, વિજ્ઞાન આ બધાના મૂળમાં આ જૈવિક સ્પર્ધા રહેલી છે.
હા, પુસ્તકનો ઉપસહાર એ તરફ જ ઇશારો કરે છે કે માનવી એક સ્વપાલતુ વાનર જેવો છે, જે પોતાની જ લૈંગિક પસંદગીઓ દ્વારા ઘડાયો છે.
સારું, તો આટલી બધી ઊંડી ચર્ચા પછી જો આપણે મુખ્ય સંદેશાઓ તારવવા હોય, જે યાદ રાખવા જેવા હોય, તો કયા કહી શકાય?
કેટલાક મુખ્ય મુદ્દાઓ ગણાવીએ. પહેલું તો પેલી રેડ ક્વીન રેસ. જીવન સ્થિર નથી, ટકી રહેવું હોય તો સતત બદલાતા રહેવું પડે, ખાસ કરીને રોગો અને પરોપજીવીઓ સામે.
હા, આજના જમાનામાં પણ લાગુ પડે. નોકરી હોય કે ધંધો, નવું શીખતા જ રહેવું પડે.
બરાબર. બીજું, લૈંગિક પ્રજનન એ મુખ્યત્વે રોગ સામે રક્ષણ માટે છે. આનુવંશિક વિવિધતા એ આપણી તાકાત છે, એટલે જ રસીકરણ મહત્વનું છે. એન્ટીબાયોટિકનો યોગ્ય ઉપયોગ જરૂરી છે.
ત્રીજું શું?
ત્રીજું, લૈંગિક પસંદગી એક શક્તિશાળી બળ છે. સાથી માટેની સ્પર્ધાએ આપણી ઘણી વૃત્તિઓ, આપણી પસંદ નાપસંદ, આપણી સૌંદર્યની ભાવના, દરજ્જા માટેની આપણી દોડ, આ બધાને ઘડ્યા છે.
લગ્ન બજારમાં જે ક્વોલિટીઝ જોવાય છે એ કદાચ આનું જ ઉદાહરણ.
હા. ચોથું, પુરુષ અને સ્ત્રીની વ્યૂહરચનાઓ વચ્ચેનો સંઘર્ષ અને સમાધાન. બંનેના ઉત્ક્રાંતિકીય હિતો હંમેશા એક નથી હોતા. લગ્ન જેવી સામાજિક સંસ્થાઓ આ તણાવને મેનેજ કરવાનો એક રસ્તો છે. આ સમજવાથી આજના સંબંધોની જટિલતા કદાચ વધુ સારી રીતે સમજાય.
અને છેલ્લું
અને પાંચમું, પેલી સૌથી રસપ્રદ વાત, મન એ આકર્ષણનું સાધન છે. આપણી બુદ્ધિ, આપણી સર્જનાત્મકતા, આપણી કલા, રમૂજ, આ બધું માત્ર સમસ્યા હલ કરવા માટે નથી, પણ સાથીને પ્રભાવિત કરવા, આકર્ષવા માટે પણ વિકસ્યું છે.
વિચારો તમને ખાસ સ્પર્શી ગયા?
એક તો પેલું રેડ ક્વીનનું જ રૂપક. એ જ જગ્યાએ રહેવા માટે પણ સતત દોડતા રહેવું પડે છે. એ ઉત્ક્રાંતિની સતત ચાલતી પ્રક્રિયાને બહુ સરસ રીતે બતાવે છે. અને બીજો પેલો માનવ મનવાળો વિચાર. માનવ મન આપણી પ્રજાતિના મોરના પીંછા સમાન છે, આકર્ષણનું એક ઉચ્ચ વિકસિત અંગ. આ તો આખી આપણી સંસ્કૃતિને જોવાનો નવો નજરિયો આપે છે.
મને પેલો લિંગો વચ્ચેનું યુદ્ધ વાળો વિચાર પણ બહુ ધારદાર લાગ્યો. એ કહે છે કે લિંગો વચ્ચેનું યુદ્ધ, પુરુષ અને સ્ત્રીના પ્રજનન હિતોની જૈવિક અસમપ્રમાણતામાં રહેલો વ્યૂહાત્મક સંઘર્ષ છે, અને માનવ સામાજિક જીવન આ પ્રાચીન યુદ્ધમાં થયેલા સમાધાનોની શ્રેણી છે. આ વાક્યમાં ઘણું સત્ય લાગે છે.
હા, ખરેખર એ સમજાવે છે કે સ્ત્રી પુરુષ વચ્ચેના ઘણા મતભેદો કે સમજૂતીઓના મૂળ કેટલા ઊંડા છે.
ઠીક છે, થિયરી તો બહુ રસપ્રદ છે, પણ હવે વાત કરીએ વ્યવહારુ ઉપયોગની. આ બધું જાણવાથી આપણને રોજિંદા જીવનમાં શું ફાયદો? આ સમજણ ક્યાં કામ લાગે?
ઓહ, ઘણી રીતે કામ લાગે. પહેલું તો આપણા સંબંધોને સમજવામાં. સ્ત્રી પુરુષ વચ્ચે અમુક બાબતોમાં જે સરેરાશ તફાવત દેખાય છે, જેમ કે કમિટમેન્ટ વિશે, જોખમ લેવા વિશે, વાતચીત કરવાની રીત વિશે, એ શા માટે હોઈ શકે, એના ઉત્ક્રાંતિકીય કારણો જાણવાથી કદાચ આપણે એકબીજાને વધુ સારી રીતે સમજી શકીએ, વધુ સહાનુભૂતિ રાખી શકીએ.
એટલે કોઈનું વર્તન ફક્ત એની ભૂલ ગણવાને બદલે એની પાછળના ઊંડા કારણો વિશે વિચારી શકાય.
હા, બરાબર. બીજું, આપણી પોતાની વર્તણૂકને સમજવામાં. આપણને ક્યારેક કેમ આટલો બધો દરજ્જાનો, દેખાવનો, બીજાની પ્રશંસાનો મોહ હોય છે? લૈંગિક પસંદગીના સિદ્ધાંતો આપણને આપણી આ વૃત્તિઓ વિશે વધુ જાગૃત કરી શકે. ત્રીજું, આનુવંશિક વિવિધતાનું મહત્વ સમજાય. ભલે એ રોગપ્રતિકારક શક્તિ હોય કે સમાજમાં જુદા જુદા વિચારો અને ટેલેન્ટ હોય, વિવિધતા જરૂરી છે. અને છેલ્લે, થોડી સ્વજાગૃતિ કેળવવામાં મદદ મળે.
સ્વજાગૃતિ કેવી રીતે?
જ્યારે કોઈ તીવ્ર લાગણી આવે, જેમ કે ઈર્ષા, ગુસ્સો કે પછી તીવ્ર આકર્ષણ, ત્યારે આપણે ક્ષણભર અટકીને પૂછી શકીએ, શું આ લાગણી અત્યારની પરિસ્થિતિનો તાર્કિક જવાબ છે કે પછી એ કોઈ લાખો વર્ષ જૂની ઉત્ક્રાંતિની સ્ક્રિપ્ટનો પડઘો છે જે અત્યારે વાગી રહ્યો છે. આટલું પૂછવાથી પણ ક્યારેક પરિપ્રેક્ષ્ય બદલાઈ જાય છે.
આ ખરેખર બહુ ઉપયોગી વાત કહી. હવે આપણે અંત તરફ છીએ. આખી ચર્ચામાંથી તમને વ્યક્તિગત રીતે સૌથી વધુ કયો વિચાર ગમ્યો અથવા આશ્ચર્ય પમાડ્યો? મારા માટે તો પેલો બુદ્ધિવાળો વિચાર જ સૌથી વધુ પ્રભાવશાળી રહ્યો, કે આપણી કળા, સંગીત, રમૂજ આ બધું સાથીને આકર્ષવા માટેના મોરના પીછા છે. એ ખરેખર અદ્ભુત છે અને થોડું આપણને જમીન પર લાવી દેનારું પણ છે.
મારા માટે સૌથી પાયાનો અને શક્તિશાળી વિચાર તો પેલી રેડ ક્વીન હાઇપોથિસિસ જ છે, કે લૈંગિક પ્રજનનનું મુખ્ય કામ જ પરોપજીવીઓ અને રોગો સામે લડવાનું છે. આ એકદમ મૂળભૂત વાત છે, પણ જીવવિજ્ઞાનની આપણી સમજને બદલી નાખે છે. એ યાદ અપાવે છે કે આપણે આ દુનિયામાં કંઈ એકલા નથી. આપણી આસપાસ સૂક્ષ્મજીવોનું એક આખું વિશ્વ છે, જેમની સાથે આપણો સતત સંઘર્ષ અને સહ ઉત્ક્રાંતિ ચાલી રહી છે.
સાચી વાત, એ આપણા અસ્તિત્વની નાજુકતા પણ બતાવે છે.
હા, અને પ્રકૃતિ સાથેનું આપણું ગાઢ જોડાણ પણ.
અંતે કદાચ એમ કહી શકાય કે ધ રેડ ક્વીન આપણને એ યાદ અપાવે છે કે આપણે ગમે તેટલા આધુનિક, ગમે તેટલા સંસ્કારી બનીએ, આપણે આપણા જૈવિક વારસાથી, આપણી ઉત્ક્રાંતિની દેનથી છૂટા નથી. આપણો પ્રેમ, આપણી ઈર્ષા, આપણી સ્પર્ધા, આપણી કળા, આ બધાના મૂળિયા બહુ ઊંડા છે.
બરાબર, અને આ સમજ કદાચ આપણને પોતાને અને આપણી આસપાસના લોકોને વધુ ઊંડાણથી, વધુ સહાનુભૂતિથી જોવામાં મદદ કરી શકે.
કસ આપણને વધુ નમ્ર અને વધુ જાગૃત બનાવી શકે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.